હવે આપણી ભાષામાં.
નમસ્કાર. આજની આપણી ચર્ચા એક એવા મહાન વિચારક વિશે છે જેમણે કદાચ પોતાના જીવનકાળમાં ધાર્યું એટલી રાજકીય સફળતા ન મળી, પણ એમના વિચારો, એ વિચારોએ તો પૂર્વ એશિયાની આખી સભ્યતા પર લગભગ 2000 વર્ષથી પણ વધુ સમય માટે ઊંડી છાપ છોડી છે.
હા, આપણે કન્ફ્યુશિયસની વાત કરી રહ્યા છીએ. કોંગ ફુઝે.
બરાબર, કોંગ ફુઝી. તો આજે આપણી પાસે જે જુદા જુદા સ્ત્રોતો છે, ઐતિહાસિક નોંધો છે, દાર્શનિક વિશ્લેષણો છે, એના આધારે આપણે એમના જીવન, એમના મુખ્ય વિચારો અને એમના વારસાને સમજવાનો પ્રયાસ કરીશું.
ચોક્કસ. અને એમના વિચારોમાં એવું શું હતું જે આજે પણ આપણને કંઈક વિચારવા મજબૂર કરે છે, એ જોવું રસપ્રદ રહેશે.
તો શરૂઆત કરીએ એમના સમયથી. એ કયો સમય હતો? કેવો માહોલ હતો?
જો કન્ફ્યુશિયસનો સમય એટલે ઈસવીસન પૂર્વે 770 થી 476 વચ્ચેનો. ચીનના ઇતિહાસમાં એને વસંત અને શરદકાળ કહેવાય છે.
સ્પ્રિંગ એન્ડ ઓટમ પીરિયડ.
હા.
એ સમય મતલબ ભારે રાજકીય ઉથલપાથલનો હતો. જે કેન્દ્રીય ઝૌ રાજવંશ હતો એની સત્તા સાવ ઘટી ગઈ હતી.
એટલે રાજ્યો અંદરોઅંદર લડતા હશે.
બિલકુલ. સતત યુદ્ધો, અસ્થિરતા અને એની સીધી અસર સમાજ પર પડતી હતી. નૈતિક મૂલ્યો તૂટી રહ્યા હતા, પરંપરાઓનું મહત્વ ઘટી રહ્યું હતું.
ખૂબ જ અરાજકતા જેવો માહોલ લાગે છે.
હા, અને આવી જ પરિસ્થિતિમાંથી પેલી 100 વિચારધારાઓનો જન્મ થયો. તાઓવાદ, કાયદાવાદ અને કન્ફ્યુશિયસવાદ. બધા વિચારકો એ જ મથતા હતા કે સમાજમાં ફરીથી સુમેળ વ્યવસ્થા કેવી રીતે સ્થાપિત કરવી.
તો કન્ફ્યુશિયસના વિચારો આ જ જરૂરિયાતમાંથી, આ જ સંદર્ભમાંથી આવ્યા હતા. એમના પોતાના જીવન વિશે આપણે શું જાણીએ છીએ? એમનો જન્મ, ઉછેર?
એમનો જન્મ લુ રાજ્યમાં થયો હતો. પરિવાર આમ તો ઉમદા ગણાતો, પણ આર્થિક સ્થિતિ સારી નહોતી, ગરીબ હતા. અને નાની ઉંમરમાં જ પિતાનું અવસાન થયેલું.
એટલે ઉછેર સંઘર્ષમય રહ્યો હશે. હા, માતાએ જ એમને મોટા કર્યા, પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. પરંપરાગત જે 6 કળાઓ ગણાય, એટલે કે ધાર્મિક વિધિ, સંગીત, તીરંદાજી, રથ ચલાવવો, સુલેખન અને ગણિત, એ બધામાં નિપુણતા મેળવી.
અને પછી સરકારી નોકરીઓમાં જોડાયા.
જી, શરૂઆતમાં નાના પદો પર કામ કર્યું, હિસાબનીસ તરીકે, પછી અનાજના કોઠારના સુપરવાઇઝર બન્યા અને આગળ જતા તો ન્યાય મંત્રીના પદ સુધી પહોંચ્યા.
પણ ત્યાં લાંબો સમય ટક્યા નહીં, એમ કહેવાય છે. કંઈક ભ્રષ્ટાચાર ને એવું બધું.
બરાબર. રાજદરબારના જે ષડયંત્રો હતા અને નૈતિકતાનું જે પતન જોયું, એનાથી એમને ખૂબ નિરાશા થઈ, એટલે એમણે પદ છોડી દીધું.
અને પછી?
પછી લગભગ 13 વર્ષ સુધી એ પોતાના શિષ્યો સાથે અલગ અલગ રાજ્યોમાં ફર્યા. એમનો પ્રયાસ એ હતો કે કોઈ શાસક એમના નૈતિક શાસનના વિચારો અપનાવે.
પણ સફળતા મળી?
મોટાભાગે તો નિષ્ફળતા જ મળી. ઘણા શાસકોને એમના વિચારો બહુ આદર્શવાદી લાગ્યા, હં, વ્યવહારુ ન લાગ્યા. એટલે જીવનના છેલ્લા વર્ષો એમણે પાછા પોતાના લુ રાજ્યમાં આવીને શિક્ષણ અને સંપાદનના કામમાં વિતાવ્યા. એમણે ત્યાં એક કહી શકાય કે ક્રાંતિકારી પગલું ભર્યું. ચીનના ઇતિહાસમાં પહેલી એવી ખાનગી શાળા સ્થાપી જે કોઈ પણ સામાજિક વર્ગના ભેદભાવ વગર બધા માટે ખુલ્લી હતી. યોગ્યતા હોય એ ભણી શકે.
વાહ. એટલે શાસકો ભલે ન માન્યા, પણ એમણે ભવિષ્યની પેઢીઓ માટે રસ્તો ખોલી આપ્યો. આ ખૂબ જ મહત્વનું છે. ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. રેન અને લી, આ બે શબ્દો બહુ સાંભળવા મળે છે, શું છે આ?
જુઓ, કન્ફ્યુશિયસના દર્શનનું કેન્દ્ર છે વ્યક્તિગત નૈતિકતા. એ માનતા હતા કે જો વ્યક્તિ નૈતિક રીતે સારો બને તો સમાજ આપોઆપ સુધરી જાય, સુમેળ સ્થપાય.
એટલે શરૂઆત વ્યક્તિથી થાય.
બરાબર. એમાં રેન, રન એટલે આપણો આંતરિક સદગુણ, પરોપકાર, માનવતા, બીજા માટે સહાનુભૂતિ રાખવી, તે એ આપણી અંદરની નૈતિક દિશા છે.
અને લી?
લી એટલે એ લેનની બહારની અભિવ્યક્તિ. સમાજમાં કેવી રીતે વર્તવું, શિષ્ટાચાર, સામાજિક નિયમો, પરંપરાઓ, ધાર્મિક વિધિઓ, આ બધું લીમાં આવે. સમાજ વ્યવસ્થિત રીતે ચાલે એના માટે લીનું પાલન જરૂરી છે.
એટલે રેન અંદરનો ભાવ અને લી બહારનો વ્યવહાર, એમ કહી શકાય.
ખૂબ સરસ રીતે સમજાવ્યો. હા, આ સિવાય બીજા પણ મહત્વના વિચારો છે, જેમ કે જુન્ઝી,
જનચી, સજ્જન અથવા શ્રેષ્ઠ વ્યક્તિ.
હા, એ આદર્શ વ્યક્તિ જે નૈતિક ગુણો અને શાણપણથી યુક્ત હોય. પછી છે શાઓ, પિતૃભક્તિ, માતા પિતા અને વડીલો પ્રત્યે આદર અને કર્તવ્ય. કન્ફ્યુશિયસ આને સમાજનો પાયો ગણતા હતા.
અને પેલો નામોનું સુધારણ વાળો વિચાર, જંગમિંગ.
જી, ઝેંગમિંગ. ઝેંગમિંગ એનો અર્થ છે કે શબ્દો અને વાસ્તવિકતા વચ્ચે મેળ હોવો જોઈએ. જેનું જે નામ કે પદ છે એણે એ પ્રમાણે વર્તવું જોઈએ. રાજા છે તો રાજાની જેમ વર્તે, પિતા પિતાની જેમ. દરેક વ્યક્તિ પોતાની સામાજિક ભૂમિકા યોગ્ય રીતે નિભાવે.
અને આ બધું જન્મથી નહીં પણ શિક્ષણ અને યોગ્યતાથી મળે એ વાત પર પણ એમનો ભાર હતો ને, મેરિટોક્રેસી.
ચોક્કસ, શિક્ષણ દ્વારા જ વ્યક્તિ સદ્ગુણી બની શકે છે અને જુન્ઝીના આદર્શ સુધી પહોંચી શકે છે. એમના માટે યોગ્યતા મુખ્ય હતી, કુળ નહીં.
હા, આ બધા વિચારો આપણને મુખ્યત્વે ધી એનાલિસ્ટ્સમાંથી મળે છે, બરાબર, જે એમના શિષ્યોએ એમના કહ્યાનો સંવાદોનો સંગ્રહ કર્યો છે.
હા, લુન્યુ. કન્ફ્યુશિયસે પોતે બહુ ઓછું લખ્યું છે, પણ એમણે જે પ્રાચીન ગ્રંથો હતા, 5 ઉત્તમ ગ્રંથો, એનું સંપાદન અને પ્રસાર જરૂર કર્યો.
એમના વારસાની વાત કરીએ તો એ કેટલો પ્રભાવશાળી રહ્યો.
અરે, ખૂબ જ. હાન રાજવંશ આવ્યો ને ઈસવીસન પૂર્વે 206થી ઈસવીસન 220 સુધી. એમણે તો કન્ફ્યુશિયસવાદને ચીનની સત્તાવાર વિચારધારા જ બનાવી દીધી. અને એ પ્રભાવ લગભગ 2000 વર્ષ સુધી રહ્યો.
2000 વર્ષ?
હા. પછી સોંગ રાજવંશના સમયમાં નિયો કન્ફ્યુશિયસવાદનો પણ ઉદય થયો. અને આજે પણ તમે જુઓ તો ચીન, કોરિયા, જાપાન, વિયેતનામ જેવા દેશોમાં શિક્ષણ પર ભાર, કુટુંબ વ્યવસ્થા, અમુક અંશે શાસન નીતિઓ પર પણ કન્ફ્યુશિયસના વિચારોની અસર જોવા મળે છે.
કેટલાક લોકો તો પૂર્વ એશિયાની જે આર્થિક પ્રગતિ છે એને પણ આ શિક્ષણ પરના કન્ફ્યુશિયન ભાર સાથે જોડે છે.
હા, એવી દલીલો પણ થાય છે, પણ એનો અર્થ એ નથી કે એની કોઈ ટીકા નથી થઈ.
હા, એ પણ જરૂરી છે. શું મુખ્ય ટીકાઓ છે?
નિષ્પક્ષ રીતે જોઈએ તો કેટલીક બાબતો નોંધવી પડે, જેમ કે એમના વિચારોમાં જે કડક સામાજિક સ્તર રચના, હાયરાર્કી છે, એની ટીકા થાય છે. પિતૃસત્તાક માનસિકતાની પણ ટીકા થાય છે,
કે સમાજમાં કોનું સ્થાન ક્યાં એ બહુ નક્કી થઈ ગયેલું છે.
હા, અને કેટલાક વિવેચકો એને રૂઢિચુસ્ત અને ક્યારેક સત્તાવાદને ટેકો આપનાર પણ ગણે છે. આધુનિક સમયમાં જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાનતાના મૂલ્યો મહત્વના બન્યા છે, ત્યારે કન્ફ્યુશિયસવાદના કેટલાક પાસાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે. આ બધી ચર્ચાઓ સ્ત્રોતોમાં મળે છે.
સમજાયું. એક રસપ્રદ વાત એમના સંગીતપ્રેમ વિશે પણ છે ને, કે કોઈ સંગીત સાંભળીને 3 મહિના સુધી માંસનો સ્વાદ ભૂલી ગયા હતા.
હા, એવું કહેવાય છે. સંગીતને પણ એ લી, એટલે કે યોગ્ય આચરણ અને સુમેળનો જ એક ભાગ માનતા હતા.
અને એમની પેલી પ્રખ્યાત ઉક્તિ, જે તમે પોતાના માટે ઇચ્છતા નથી તે બીજાઓ પર લાદશો નહીં, આ તો સીધો રેઇન એટલે કે સહાનુભૂતિનો સિદ્ધાંત છે.
બિલકુલ, એને સિલ્વર રૂલ પણ કહે છે. અને આ જ વાત આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે.
કયો વિચાર?
કે કન્ફ્યુશિયસે જે રીતે વ્યક્તિગત નૈતિકતાને સારા શાસન સાથે, વ્યવહારુ જીવન સાથે જોડવાનો આગ્રહ રાખ્યો, એમાંથી આજે આપણે શું શીખી શકીએ? આજના સમયના જે જટિલ સામાજિક રાજકીય પડકારો છે, એમાં વ્યક્તિગત સદ્ગુણની ભૂમિકા શું હોઈ શકે? શું એ આજે પણ સમાજ સુધારણાનો આધાર બની શકે?
ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. વ્યક્તિગત સ્તરે શરૂઆત કરીને સમાજને બદલવાની વાત.
જી,
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.